सती परमात्मन मादशान मोह मुग्धान कथम तनुवसत्वान बुद्ध के शान्य जेहं सुगत मगधरं वा वागदीशं शिवं वा जित भवम विवंदे वासुरं श्रीजिनं वा
ग्रंथाधिराज नियमसार बिराजमान छे। निज भावनाना अर्थे बनायेलू 187 नंबरनी गाथा अंतमां लख्यू के आ शास्त्र मैं मारी निज भावना माटे बनायेलू छे। जेम आपणे घरमां 25 व्यक्तिनुं जमणुं होय तो बधाने अनुकूळ आवे टाइपनुं जनरल बनाईए, पण ज्यारे आपणे एकलाने खावानुं होय तो आपणने भावती चीज वधार बनाईए। एम आचार्य देवे निज भावनाना अर्थे आ शास्त्र बनायेलुं छे। तमने आश्चर्य थशे, 3 छे ने, प्रवचन सार, समय सार अने नियम सार, ત્રણેયમાં સારનો અર્થ અલગ અલગ છે। પ્રવચન સાર એટલે શું? તો ગુરુદેવશ્રી પ્રવચનમાં પહેલા જ પ્રવચનમાં લીધું છે, પ્રવચન એટલે ભગવાનની દિવ્ય ધ્વનિ, પ્રધાન અવાજ, એને પ્રવચન કહેવાય, અને એમાં જે સાર મેઇન પોઈન્ટ્સ એને કહેવાય પ્રવચન સાર। જેમ આપણે ન્યૂઝમાં પહેલા મુખ્ય સમાચાર આવે ને તો મેઇન મેઇન પોઈન્ટ્સ 5-2 મિનિટમાં તમને કહી દે, એમ ભગવાનની વાણીમાં તો આખો ધોધમાર આવ્યો, પણ આ મેઇન મેઇન પોઈન્ટ્સ, કારણ કે એને ખબર હતી કે પંચમ કાળ છે, બુદ્ધિ ઓછી છે, સમય ઓછો છે અને વિષયોની બારમાં પ્રધાનતા બહુલતા વધારે છે, એટલે આને મેઇન મેઇન પોઈન્ટ્સ કહી દઉં તેનું કામ થઈ જાય। તો એ મેઇન પોઈન્ટ્સ પ્રવચન સારમાં લખ્યા। સમય સારો કોને કહેવાય? તો ત્યાં લખ્યું કે સમય માને આત્મા। આમ તો સમય સારના 3 અર્થ કર્યા છે ત્યાં જજન સાહેબે, આપણે એમાં જતા નથી, પણ સમય માને આત્મા, અને એમાં સાર જે દ્રવ્ય કર્મ ભાવ કર્મ નોકર્મથી રહિત એવો જે જ્ઞાયક ભાવ એને સમય સાર કીધો, એટલે ત્રિકાળી જ્ઞાયક ભાવને સમય સાર કીધો, બરાબર। હવે નિયમ અને સાર, તો નિયમ કોને કહેવાય અને એમાં સાર શું? તો એવા જ્ઞાયક ભાવને જે લક્ષમાં લીધો અને આત્માનો અનુભવ થયો, પર્યાયમાં રત્નત્રયની પ્રાપ્તિ થઈ, એને કહેવાય નિયમ। શુદ્ધ રત્નત્રયની પ્રાપ્તિ થઈ, સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામ, એને કહેવાય નિયમ। હવે નિયમ સાર કોને કહેવો અક્ષયભાઈ? જેમ પેલા સમજો, સમય સારમાં ત્રિકાળી દ્રવ્યને સમય સાર કહી દો, નિયમ ત્રિકાળીના આશરે જે પર્યાય નિર્મળ પ્રગટ થઈ એવા રત્નતેના પરિણામ પર્યાયને, વિતરાગી પર્યાયને નિયમ કીધો। હવે સાર કોને કહેવાય? તો જે વ્યવહાર રત્નતેના પરિણામ છે એ સાચો મોક્ષ માર્ગ નથી, એનો નિષેધ કરવા માટે સાર શબ્દ લખવામાં આવેલો છે। પહેલી જ ગાથામાં લખ્યું, બીજી ગાથામાં છે નિયમથી કર્તવ્ય એવા રત્નત્રય તે નિયમ છે. વિપરીતના પરિહાર અર્થે સાર પદ્યો જેલ છે. સમ્યક દર્શન, સમજો ધ્યાનથી, સમ્યક દર્શન તો એનું વિપરીત શું થાય સમીરભાઈ? મિથ્યા દર્શન. તો મિથ્યા દર્શન માટે વિપરીતના પરિહાર અર્થે સાર પદ, વિપરીતના નિષેધ માટે સાર પદ લગાયેલો છે. તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ તો નિર્મળ થઈ ગયા. એનાથી વિપરીત શું થાય? મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર કે એના નિષેધ માટે નથી લખ્યું. સાર શબ્દ એના નિષેધ માટે નથી લખ્યું, પણ જ્ઞાની ધર્માત્માને નિર્મળ રત્નત્રયના પરિણામ પ્રગટ થયા અને પૂર્ણતા થઈ નથી, તો જે રાગ બાકી છે એ રાગમાં અશુભ નહીં પણ જે શુભ ભાવ છે એ શુભ ભાવને, એટલે દેશાનુ શ્રદ્ધા, શાસ્ત્રનો સ્વાધ્યાય, વ્રતના પરિણામ, એ બધાને વ્યવહાર રત્નત્રય કહેવાય. શુભ ભાવને કયું રત્નત્રય કહેવાય? વ્યવહાર રત્નત્રય. અને વ્યવહાર રત્નત્રય એ રત્નત્રય સાચું નથી એનો નિષેધ કરવા માટે સાર શબ્દ લખવામાં આવેલો છે. ખ્યાલ આવ્યો ને? જો ત્રિકાળી દ્રવ્ય એના આશરે નિર્મળ પરિણામ પ્રગટ થયા, એને કહેતો નિયમ. હવે અહીં પૂર્ણતા પ્રગટ પૂરી નથી થઈ એટલે થોડો રાગ પણ છે. હવે એ રાગમાં જે શુભ રાગ છે એના ઉપર વ્યવહારનો આરોપ આપ્યો. હવે એ બે પર્યાયમાં નિર્મળ પર્યાય અને આ, તો આને નિશ્ચય મોક્ષ માર્ગ કીધો અને વ્યવહાર મોક્ષ માર્ગ કીધો. તો કોઈ અજ્ઞાની જીવ વ્યવહાર મોક્ષ માર્ગ કહ્યો તો એને મોક્ષ માર્ગ ન માની લે એના નિષેધ માટે સાર શબ્દ લખવામાં આવેલો છે. એટલે નિશ્ચય રત્નત્રયના વિપરીત, એટલે જે વ્યવહાર રત્નત્રય છે એ મોક્ષ માર્ગ નથી પણ એ બંધ માર્ગ છે, એ બતાવવા માટે અહીં નિયમ જોડે સાર શબ્દ લખવામાં આવેલો છે. ગુરુદેવશ્રી એ નિયમ સારમાં તમારે ચાલી જ ગયું હશે પહેલા શરૂઆતમાં જ. કારણ નિયમ જે આપણું પુસ્તક છે એમાં પહેલા ભાગમાં છે કે નિરપેક્ષ રત્નત્રયથી વિરુદ્ધ વ્યવહાર રત્નત્રયના નિષેધ માટે સાર શબ્દ લખવામાં આવેલો છે. પદ્મપલ્લવદાસજીની ટીકાની વાત કરીએ તો પ્રવચન સારમાં તો 275 ગાથા લખી અને એના ઉપર 22 કળશ લખ્યા. ટીકામાં સમયસારમાં 415 ગાથા લખી અને એના ઉપર ટીકામાં 278 કળશ લખ્યા. એટલે સમજો ને લગભગ 60% કળશ લખ્યા. પેલામાં 5% કળશ લખ્યા, આમાં 60% કળશ લખ્યા. નિયમસારમાં આખો ઉલટો છે, ગાથા 187 અને કળશ લખ્યા 311. ખાલી 311 કળશ નહીં, 85 કળશ તો રેફરન્સ આપ્યા. એટલે ટોટલ કેટલા થયા? લગભગ 400 કળશ. એટલે ગાથા કરતા 2.25 ગણા તો કળશ લખ્યા. તો એના પર આપણે અનુમાન મૂકી શકીએ કે એમની ભાવના કેટલી અંદર ગોળાઈ હશે પદ્મ પ્રમોદારી દેવની. આદરણીય હિંમતભાઈએ આની જે પ્રસ્તાવના લખી છે નિયમસારની, એમાં બહુ સરસ વાત લખી છે કે પદ્મ પ્રમોદાદેવની જે આ તાત્પર્યની ટીકા, જાણે કોઈ જંગલમાં જાય અને સિંહણને ઊભી રાખે અને એ સિંહણનું દૂધ કાઢીને આવે તો કેટલો પરાક્રમી નહીં, મહાપરાક્રમી પુરુષ કહેવાય. એમ પદ્મપ્રમોદાસજી દેવે વન જંગલમાં અમૃતની જે નાળિયેરી આત્મા છે એમાં ડૂબકી મારી મારી અને દૂધ વહેલોઈ અને આપણને પીરસ્યું છે, એવી આ ટીકા છે. એક એક ગાથાના ઉપર એક એક કળશ લખ્યા છે. અને મજાની વાત તો એ છે કે જેમ હમણાં જ ગુરુદેવશ્રી લીધું વ્યવહાર ચારિત્ર અધિકાર, તો ગુરુદેવ કીધું છે તો વ્યવહાર ચારિત્રનો અધિકાર છે, તો શુભ ભાવ કે અહિંસા, પાંચ વ્રતનું શુભ ભાવની વાત, પણ ત્યાં આ વાત નાખી કે આ ધર્મ નહીં, વિતરાગ ભાવ તે ધર્મ છે, અને બીજાને યાદ કરીને એમનો કળશ મૂક્યો. તમારે હમણાં જ પૂરો થયો છે અજીવ અધિકાર, 20 ગાથાથી 37 ગાથા સુધી. હવે અજીવ અધિકારમાં શેનું વર્ણન આવે? ઉદગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, બરાબર. એમાં શરૂઆતની 20-24 ગાથા જે શરૂઆતની છે એ ગાથામાં પૂદગલનું વર્ણન કર્યું કે ભાઈ પૂદગલમાં સ્કંદ છે અને અણુ છે, અણુની આટલી પર્યાય અને સ્કંદના 6 પર્યાય. એમાં 2 કળશ બહુ જોરદાર લખ્યા છે એમને. એક તો કળશ એમને પોતાને લખ્યો અને એક એમને આધાર આપ્યો સમયસારનો, સમજ ધ્યાનથી. એમાં એક કળશમાં એમ લખ્યું કે પૂદગલના 6 ભેદો હોય, કે અણુના ચાર ભેદ હોય કે 24 ભેદ હોય, મારે શું? પૂદગલના ગમે તેટલા ભેદ હોય, મારે શું? લંકામાં લાખો મણ સોનું છે, આપણે શું કહીએ? અરે બોલો, આપણે શું? મારે શું? ફલાણી જગ્યાએ આમ થઈ ગયું, મારે શું? એમ પૂદગલમાં ગમે તેટલા ભેદ હોય તો કે મારે શું? ત્યારબાદ જે કળશી ગજબનો લખ્યો છે, છે પૂદગલનું વર્ણન, સમજો ધ્યાનથી. એટલે એમને પૂદગલ દ્રવ્યનું જ વર્ણન કરવું પડે, સ્પર્શ રસ ગંધ વર્ણનું જ વર્ણન કરવું પડે. પણ એમને અમરચંદ્ર એનો આચાર્યનો આધાર આપ્યો કે અમરચંદ્ર આચાર્યે સમયસારમાં અજીવ અધિકારમાં રાગાદી ભાવને પૂદગલ કીધા છે એમ કે ત્યાં ટચ મારી આયા. એટલે ખ્યાલ આવે છે, અસ્મિન અનાદિ મહતિ અભિવેક નાટ્ય વર્ણાદિ માન નટતી પૂદગલ એવ નાન્ય, કે આ અનાદિ જે મોહનું નાટક છે એમાં એકલું પૂદગલ નાચે છે. રાગાદિ વિકાર પૂદગલ વિકાર વિરુદ્ધ શુદ્ધ, એ રાગાદિને પૂદગલનો વિકાર કીધો. સમજો ધ્યાનથી, વર્ણન કોનું ચાલતું હતું અક્ષયભાઈ? અજીવ પૂદગલનું વર્ણન. તો પૂદગલનું વર્ણન જે ટોપિક આપ્યો હોય, મને તમે અત્યારે કે ભાઈ તમારે ક્રમબદ્ધ પર્યાય ઉપર બોલવાનું છે તો હું ક્રમબદ્ધ પર્યાય તો બોલું, પણ છતાં મને જે પ્રિય હોય એ વચ્ચે ટચ આયા વગર રહે નહીં. હંમેશા લૌકિકમાં પણ છે કે જ્યારે આપણી ભાવતી વસ્તુ બનાવી હોય તો એ વખતે ઘરમાં લેડીઝ અને પતિ પત્ની બંને જમવા બેઠા હોય, છોકરો પણ જમવા બેઠો હોય, અને સમજો તમારે કચોરી બનાવી છે અને ભાવે છે, તરત પોતાની દીકરીને યાદ કરશે, અથવા દીકરીના ભાણિયાને, એ ભાણિયા હોત ને બેઠો કે ગયા હોત, એને યાદ આવ્યા વગર રહે જ નહીં, કારણ કે એને પ્રિય છે. એમ પૂદગલનું વર્ણન કરતા છતાં પણ એ પૂદગલનું વર્ણન તો કર્યું કે ભાઈ સ્પર્શ રસ ગંધ વર્ણ એના 6 ભેદ છે, સૂક્ષ્મ સૂક્ષ્મ અને સ્થૂળ ને સ્થૂળ સૂક્ષ્મ બધા ભેદ કર્યા. પણ કે જે ખરેખર તો અધ્યાત્મમાં જોઈએ તો પર્યાયમાં થતા રાગાદી ભાવ એને પૂદગલ અમરચંદ્ર આચાર્ય દીધા કીધા છે એમ કે એમને અમરચંદ્ર આચાર્ય નામે પોતે પૂદગલ એને કહી દીધા. આ એમની કળા છે. એમ આજે પણ એમને સ્વયંભૂ સૂત્રનો આધાર આપી અને કીધું કે ભાઈ ત્યાં ભલે અહીં વ્યવહાર ચારિત અધિકારમાં અહિંસાનું વર્ણન અમે કરીશું, છતાં પણ ખરેખર જૈન ધર્મ એ રાગાદી ભાવ જે પર્યાયમાં બચાવવાનો ભાવ અથવા નહીં મારવાનો ભાવ એ અહિંસા વ્રત કહેવાય, છતાં પણ વિતરાગ જૈન ધર્મ તો એને કહેવાય કે ના મારવાનો વિકલ્પ કે ના બચાવવાનો વિકલ્પ. ખ્યાલ આવે છે ને, એ જૈન ધર્મ કહેવામાં આવે છે. એટલે એમને યાદ બીજાને કહીને પણ કે ફલાણા ભાઈ આમ કહે છે, જેમ મારે સમીરભાઈને કોઈ કહેવું હોય તમે બહુ આમ એ છો તો હું ડાયરેક્ટ ના કહું. અક્ષયભાઈ તમને એમ કહેતા કે સમીરભાઈમાં બુદ્ધિ નથી, મેં ના કીધું, ખ્યાલ આવે? પણ મેં જ કહી દીધું, ખ્યાલ આવે ને? અક્ષયભાઈના નામે કહી દીધું. એમ આમને જે કહેવું તો કહી દીધું, પણ પેલા આચાર્યનો આધાર આપીને એમને કહી દીધું. એટલે જેની ટીકા કરવી છે એ પણ બેલેન્સ થઈ ગયું અને પોતાની વાત પણ એમને મૂકી દીધી. આપણે વ્યવહાર ચારિત્ર અધિકાર આજથી અહીં શરૂ થયું. વ્યવહાર ચારિત્રમાં 21 ગાથા છે, ટોટલ 21 ગાથા. 21 ગાથામાં પહેલી 5 ગાથા 5 મહાવ્રતની, પછીની 5 ગાથા 5 સમિતિની, પછીની 3 ગાથા 3 ગુપ્તીની, એટલે 13 પ્રકારના વ્યવહાર ચારિત્રની 13 ગાથા. ત્યારબાદ 2 ગાથા નિશ્ચય ગુપ્તીનું સ્વરૂપ, 15 થઈ ગઈ. પછીની 5 ગાથા જે આપણા આરાધ્ય દેવ છે, જેની આપણે પૂજા કરીએ છીએ, અર્ચના કરીએ છીએ, એવા પંચ પરમેશ્વરનું સ્વરૂપ 20, અને છેલ્લી 1 ગાથા નિશ્ચય ચારિત્ર. આ રીતે 21 ગાથાનો આ વ્યવહાર ચારિત્ર અધિકાર છે. સમજો ધ્યાનથી, અહીંથી વ્યવહાર ચારિત્ર અધિકાર શરૂ કર્યો, પછી એના ભેદ 5મા અધિકારથી બતાવશે, પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આલોચના પ્રાયશ્ચિત સમાધિકાર પરમ ભક્તિ અધિકાર પરમ આવશ્યક અધિકાર, પણ એ બધામાં નિશ્ચય અથવા પરમ શબ્દ વાપર્યો. શરૂઆત કરી વ્યવહાર ચારિત્રથી અને બધામાં બતાવશે નિશ્ચય ચારિત્રનું સ્વરૂપ. ભેદ બતાવશે વ્યવહાર ચારિત્રના, પણ ઘટાવશે બધા નિશ્ચય ચારિત્રમાં. આ પદ્મ પરમદાસદેવની એક કળા છે. જેવો ગુરુદેવના પ્રવચન ઉપર આપણે સ્વાધ્યાય કરીએ, અમારી આદત હિમદરમાં એ રીતની પડેલી છે કે ગુરુદેવનું પ્રવચન જે થાય એ પ્રવચન ઉપર પછી 1.5 કલાક અમે ત્યાં ચર્ચા કરીએ છીએ. જેવો પેલા પાનું કાઢો તમે 3, બરાબર? પેલા એક સમજી લો તમે, એક બાજુ એમ કહેવામાં રાગની ઉત્પત્તિ થવી તે હિંસા, પુરુષાર્થ સિદ્ધિ બતાવી ગુરુદેવશ્રી આદર પણ આપ્યો. આજે હું કાયમ કહું છું, જયારે ગુરુદેવશ્રી નું પ્રવચન આપણે સાંભળીએ, પાંચ વસ્તુ કાયમ મગજમાં રાખવી. નંબર એક, કયો સિદ્ધાંત અથવા કઈ ગાથા પર પ્રવચન કર્યું. નંબર બે, એને સિદ્ધ કરવા માટે કયા કયા ગાથાના રેફરન્સ આપ્યા, બીજા શાસ્ત્રોના રેફરન્સ આપ્યા. નંબર ત્રણ, એને સરળ કરવા માટે કયા કયા દ્રષ્ટાંત આપ્યા. નંબર ચાર, વૈરાગ્ય અને પ્રેરણાની વાત કેટલી આવી. અને નંબર પાંચ, એમાંથી આપણું પ્રયોજન કેટલું કાઢ્યું. આ પાંચ વાતનો નિચોડ તમે કાઢો ને તો તમને આખા અડધો કલાક કલાકની પ્રવચનો તમારા મગજમાં ગૂંજતું રહે આખો દિવસ. આ મગજમાં રાખો, એમને ખાલી હેબિટ નહીં. વ્યવહાર ચારિત્ર મુનિરાજનું સ્વરૂપ છે, આપણે તો મુનિરાજ છીએ નહીં. અને મને વિશ્વાસ નહીં, પરમ વિશ્વાસ છે કે આ ભાવમાં થવાના નથી કોઈ. હા, અરે થવાના તો નહીં, ભાવના પણ નથી. તો પછી આપણાનો સ્વાધ્યાય શું કરવા કરવાનો, મને એમ પ્રશ્ન થાય છે. જે ગામ જવું નહીં એ ગામનું નામ શું કરવા લેવું આપણે? મધુભાઈ, આપણે જે ગામ જવું ના એનું નામ શું કરવા લઈએ? આપણે મહાવ્રત અંગીકાર કરવા નથી, સમિતિ અંગીકાર કરવી નથી, તો પછી એને આગળ વધી દઈએ આપણે, શું કહેવાય, કાઢી નાખીએ. શું કરો આપણે સ્વાધ્યાય કરવાનો? બોલો અક્ષબી, કેમ સ્વાધ્યાય કરવાનો એનો? હા, અરે બાપુ, પહેલા નંબરમાં તો તું ભાવના ભાઈ, નંબર એક. નંબર બે, ભાવના મહાવ્રતની ભાઈ ના નહીં થઈ શકે તો અણુવ્રતની ભાવના લે. અને અણુવ્રતની ભાવના એટલે અણુવ્રત પણ તું અંગીકાર ન કરી શકે તો તને બારમાં જે હિંસા છે, પાપ છે, પાપ લાગવા જોઈએ. હજુ તો પણ પાપ જ પાપ નથી લાગતા. તો બચો, આજે ગુરુદેવ કહે છે પાણીના એક બિંદુમાં, અડગણ પાણીની વાત નથી કરતો, અડગણ પાણીની વાત નથી. ગુરુદેવ લીધું ઉના પાણીમાં, ગરમ પાણીમાં, પ્રાસુક જે પાણી મારું એ કર્યું ને, એમાં એક બિંદુમાં કેટલા જીવ? અસંખ્ય જીવ. ત્યાં ભગવતી આરાધના વાંચો, શિવારી આચાર્યની છે, નાનો જ ગ્રંથ છે, હજાર પાનાનો ગ્રંથ છે, બહુ મોટો નથી. એમાં બહુ સરસ વાત કરી છે. મુનિરાજ છાયડા આમ ચાલતા હોય, ઈરિયા સમિતિ પૂર્વક છાયડામાંથી તડકામાં જાય તો સીધા ના જતા રહે, પીછીથી શરીર પરિમાર્જન કરે. કારણ કે ઠંડી અવસ્થામાં અહીં કોઈ જીવ ઉત્પન્ન થયા હોય અને ત્યાં શરીરના ઉપર કોઈ થઈ ગયા અને બહાર તડકામાં જાય તો એ જીવ મરી ના જાય, એ માટેનું પેલા પરિમાર્જન કરે પછી તડકામાં જાય. છે આપણને એટલો વિવેક? અને આપણે બોલીએ અમારે જડચડ મોક્ષે જવું છે, એમ કે રસ્તામાં લટકી પડ્યો છે મોક્ષ. હા, એની પેલા લાયકાત તો જોઈએ ને આપણી. હા, અને બધા કહે છે ગુરુદેશે ચરણાનયોગનો ઉપયોગ નથી આપ્યો, ચરણાનયોગ. પણ ચરણાનયોગનો ઉપદેશ ના હોય, ચરણાનયોગ હાલતા ચાલતા હોય, એમનું જીવન જ ચરણાનયોગ હતું. એક વખત અભયજી એમને પૂછ્યું, તમે આ પેલી લાલ પેલી પેન રાખતા હતા ને, પેલી પેન્સિલ આમ લાલ કલરની ઓમ કરી આપવા માટે, કે સાહેબ તમે ઇંક વાળી પેન રાખો ને, કે એમાં અડગણ પાણી વાળી સાઈ આવે ને, વિચાર કરો. ચોથા ગુણસ્થાન વર્તી વ્યક્તિનું પંચમ ગુણસ્થાન થી પણ ઊંચું પરિણામ બારમાં હતું. અને તમે કે ચરણાનો ઉપદેશ નથી આપ્યો, આપણને ભગવાન ઉપદેશ આપે કે નથી આપતા? અરે ત્રણ લોકના ના સિમંદર ભગવાન અહીં બેઠા ઉપદેશ આપે કે નથી આપતા? અરે મૌન ઉપદેશ ઘણો આપે છે. એમ ગુરુદેવના જીવન ચરિત્ર પછી આપણું જીવન તું કમ્પેર તો કર, જેમ લેડીઝ મેચિંગ કરે છે એમ તો તારા પરિણામ, તારી ક્રિયા અને ગુરુદેવના પરિણામ ને ક્રિયા તો મેચિંગ તો કર, પછી તું બોલ આ દાસના જીવન શિલ્પી તને નમો, પછી તને અધિકાર છે. ખ્યાલ આવે ને બીજો? એટલે મેં કીધું વ્યવહાર ચારિત્ર અધિકાર પછી બધું આવશે એમાં. હા, એ તો આપણા કોઈ ખાન પાન ના ટેકાણા નહીં. હા, ડગલે ને પગલે હિંસામાં ડૂબેલા છીએ આપણે. વિચારો જોઈએ, એ રાગાદી ભાવ ને હિંસા કીધા એ અપેક્ષા અલગ, અને પર્યાયમાં આ ગાથામાં લખ્યું પ્રયત્ન પૂર્વક શુભ્રાપમાં પ્રવર્તે છે, પુરુષાર્થ પૂર્વક પ્રવર્તે છતાં પણ એ રાગ છે. મોક્ષમાં પ્રકાશકના સાતમા અધિકારમાં સાત તત્વનું અન્યથા સ્વરૂપ ત્યાં લખ્યું, એમાં બહુ સરસ વાત કરી છે. જ્યાં સુધી વિતરાગ દશા ન થાય ત્યાં સુધી પ્રશસ્ત રાગમાં પ્રવર્તન કરવું. શું કીધું? પ્રશસ્ત રાગમાં એટલે શુભ રાગમાં પ્રવર્તન કરવું. ચરણાનયોગની શૈલી છે. આજે ગુરુદેવ બંને શૈલી લીધી. દ્રવ્યાનયોગની શૈલીમાં એ રાગ હોય આવે છે, ચરણાનયોગમાં કરે. બેની ભાષા અલગ છે. એમાં કોઈ બોલી લે ચરણાનયોગમાં પરવર્તું તો એ કઈ ક્રિયાકાંડી થઈ ગયું, અને ના ભાઈ આવે રાગ હોય તો. આને દ્રવ્યાનયોગનો મોટો અભ્યાસ છે કે ના, એ અનુયોગની કથન પદ્ધતિ એવી છે. તમે ટીવીમાં એબીપી ચાલુ કરો, ન્યૂઝ જ આવે, એમાં પછી સ્પોર્ટ ના આવે. ખ્યાલ આવે ને? તો જે ચેનલમાં જે આવતું એ જ વાગે ને. તો આજે ગુરુદેવ બંને કીધું કે એક બાજુ પર્યાયમાં શુભ ભાવ છે. જો તમને પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં રાગાદી ભાવનું ઉત્પત્તિ થવું એને હિંસા કીધી, એક વાત. બીજી બાજુ શુભ ભાવ જે છે પર્યાયમાં શુભ ભાવ, એને ચારિત્ર વ્યવહાર ચારિત્ર પણ કીધું. અને ત્રીજી બાજુ એમાં પરિવર્તન કરવું એ પણ કીધું ગુરુદેવે. તો ત્રણની અપેક્ષા આપણે સમજવી જોઈએ. જો આપણે પહેલા શરૂઆત ત્યાંથી કરીએ, આના માટે તો બેસ્ટ ઉપાય મોક્ષા પ્રકાશકનો સાતમો અધિકાર, અને એમાં ઉભ્યાબાસીનું પ્રકરણ ખરેખર દરેકે વાંચવું જોઈએ. હું તો ખાસ હિમંદર કામ કહું છું, દર મહિને એક વખત એ ઉભ્યાબાસીના છ સાત કે છ સાત પાના કહો ને, એ પાના વાંચી લેવા. અને તમને ખબર ના હોય તો જ્યારે સોનગઢથી અત્યારે બંધ થઈ ગયું, ગુરુદેવની હયાતીમાં જેટલા પણ જીનવાણી છપાઈ એના પહેલા જ પાના ઉપર અહીં એનું કોટેશન 256 પાનાનું કોટેશન આપવામાં આવતું હતું, શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ. અને ગુરુદેવસિંહ પણ એ અધિકાર એટલો પ્રિય હતો, પોતાના હાથે લખેલો હતો સાતમો અધિકાર. ત્યાં બહુ સરસ વાત લખી, સમજો ધ્યાનથી. હું કેમ કહું છું કે આપણે ભૂલ ક્યાં કરીએ છીએ? જ્ઞાની ધર્માત્માને આત્માના આશ્રય એટલે મુનિરાજની વાત કરીએ, ત્રણ કસાયના અભાવપૂર્વક વિતરાગતા પ્રગટ થઈ છે, બરાબર? એ જ વખતે ચારિત્રમાં ત્રણ કસાયના વખત વિતરાગતા પ્રગટ થઈ. બાકીનો સ્વંજલન કસાયનો રાગ રહી ગયો, શુભ રાગ છે. હવે એમની પણ તમે બે ભાવ છે, એક શુદ્ધ પ્રણતિ અને એક રાગ ભાવ, બરાબર? હવે આનો ઉપચાર, મોક્ષ માર્ગ તો આ છે, આનો ઉપચાર આના ઉપર આપી આને પણ મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. મોક્ષ માર્ગ છે નહીં પણ ઉપચાર કરીને કહેવામાં આવે છે. ત્યાં મોક્ષમાં પ્રકાશકમાં લખ્યું કે વ્યવહારને સ્વદ્રવ્ય પરદ્રવ્ય વા તેના ભાવ વા કારણ કાર્યાદિકને કોઈને કોઈમાં મેળવીને કથન કરે છે. શું કીધું? વ્યવહારને સ્વદ્રવ્ય પરદ્રવ્ય વા તેના ભાવ અથવા તો કારણ કાર્ય એકબીજામાં મિક્સ થતીને કથન કરે છે. નિશ્ચયને એ રીતે મિક્સ નથી કરતું. જેમ શાકની થેલી, તો શાકનો આરોપ કપડાની થેલી ઉપર આપી એને શાકની થેલી કહેવાય, તેમાં દ્રવ્યનો દ્રવ્ય રૂપ ઉપચાર કહેવાય. હવે અહીં ભાવ છે, આ વિતરાગ ભાવ અને આ રાગ ભાવ, તો એક ભાવનો બીજા ભાવમાં આરોપ કરી આને પણ મોક્ષ માર્ગ કહેવો એ વ્યવહાર નહીંનું કથન છે. હવે આપણે હવે શાસ્ત્રમાં તો નવી ભાષામાં લખેલું છે, તો કયું વ્યવહાર નહીંનું કથન અને કયું નિશ્ચય નહીંનું કથન એ સમજવાની જવાબદારી અને એ પ્રમાણે અર્થકારની જવાબદારી આપણી રહે છે. હવે ત્યાં કે બધી વખતે તેમને કહેવા ના આવે, ખ્યાલ આવે છે ને? એટલે એ રીતે આપણે અર્થ કરવો જોઈએ ભાઈ. અને ગુરુદેવસિંહ તમને, બાપુજી મને બહુ કહેતા એ દ્રષ્ટાંત કે એક વખતે સવારે ગુરુદેવસિંહના પ્રવચનમાં સમયસર ચાલતો કરતા કમ અધિકાર 76, 77, 78 ગાથા ચાલતી હતી. તો એ ગાથામાં તો રાગાદી ભાવ પૂદગલના છે, એમાં આદિ મધ્ય અંતમાં પ્રાપ્ય વિકાર નિવર્ત એટલું બધું પૂદગલ છે, બરાબર? સાંજે સભામાં એક ભાઈ ઉભા થયા, સાહેબ રાગાદી ભાવ પૂદગલના છે ને? સવારે કોણે કીધું હતું? ગુરુદેવના પ્રશ્ન, રાગાદી પૂદગલના છે ને? ગુરુદેવ આમ ચશ્મા, કોણે કીધું? કે જીવના પરિણામ છે. પેલા ભાઈ બેસી જ ગયા નીચે કે સાહેબ તમે તો સવારે કેસેટમાં બોલ્યા છો કે ભાઈ રાગાદી પૂદગલના પરિણામ છે. ખ્યાલ આવે ને? તો રાગાદી પુદગલના પરિણામ છે કહેવાનો રાઈટ કોને છે કે જેની દ્રષ્ટિ અકર્તા ગાયક સ્વભાવ પડી અને નિર્મળપણા પ્રગટ થયા એને નિર્મળ પ્રણામના જોરે એ વિતરાગી પ્રણામના જોરે કહે છે કે આ રાગાદી બાપ પુદગલના પરિણામ છે અને તું રાગમાં રચ્યો પચ્યો રે અને રાગાદી પુદગલના પરિણામ છે. ખૈપીને લેર કરો કે તારા માટે નથી. આ ખ્યાલ આવે છે ને? હું તો એના માટે ઘણી વખત દ્રષ્ટાંત આપું છું કે જેમ ઘરમાં કોઈ છોકરો હોય અને થોડો તોફાની હોય, મસ્તી બહુ કરતો હોય, રોજ કમ્પ્લેન આવતી હોય. એ વખત મોટું કમ્પ્લેન કરીને આવ્યો ઘરમાં, આડોશી પાડી બધા કમ્પ્લેન કરવા આવ્યા. એ બે બાર હતા, પછી ઘરમાં આવ્યા. પપ્પા કે ગધેડા નીકળ્યા ઘરની બહાર. પેલો ભાઈ મગજનો ફરેલો સીધો બાણું આમ પછાડીને બહાર નીકળી ગયો. 10 મિનિટ પછી ત્યાં એક ગધેડું આવ્યું અને આમ માથું એનું ત્યાં અડાડ્યું બાણા જોડે. એટલે પપ્પાએ બેબીને કીધું, એની બેનને, છોકરાની બેનને, બેટા જો કોણ છે? બાણ જો ગધેડું. એને કીધું પપ્પા ભયલો આવ્યો. હવે કહેવાય કે ના કહેવાય? કારણ કે પપ્પાએ જ એને શું કીધું હતું? અરે શું કીધું હતું એને? ગધેડો. હવે એને મમ્મી એટલે એની બેન કે કોણ આવ્યું બેટા? કે પપ્પા ભયલો આવ્યો. બોલો સાચું ખોટું? તો ભાઈ તમારે અપેક્ષા સમજવી જોઈએ કે એ ગધેડો કીધો તો મનુષ્યના યોગ્ય સારા ઘરના છોકરા યોગ્ય વર્તન નહોતું અને ઢોર જેવું તારું વર્તન હતું એ અપેક્ષાએ એને ગધેડો કીધો, નહીં કે ચાર પગવાળો ગધેડો. એમ રાગાદી ભાવ કર્મના નિમિત્તે થાય છે, એમાં જ્ઞાનનો અંશ નથી. એ માટે એને પુદગલના પરિણામ ત્યાં મેચ થાય છે, માટે પુદગલના પરિણામ કીધા. પરંતુ જેમ સ્પર્શ રસગંધવાળું પુદગલ છે એમ તારે સમજી નહીં લેવું, તારા જીવના પોતાના પરિણામ છે અને એનું ફળ તને આવશે. હું કેમ કહું છું કે આપણામાં સ્વચ્છતા દિવસે દિવસે વધતી જાય છે. વાતો ઊંચી ઊંચી થતી જાય છે અને સ્વચ્છતા વધતી જાય છે. અને તો પરિણામનું ફળ તો બેન શ્રી બેનનો વચનામાંથી યાદ કરવાનું ભાઈ, હસી હસીને બાંધેલા કર્મ રોઈ રોઈને નહીં છૂટે. ખ્યાલ આવે છે? ડગલે ને પગલે સાવધાની રાખવાની જરૂર છે ભાઈ. શ્રીમદજી એમને એમ નથી કીધું પગ મુકતા પાપ છે ને જોતા ઝેર છે. હું 12માં કેટલું તમે મુનિરાજનું જીવન ચરિત્ર વાંચો તો તમને ખ્યાલ આવે કે એમનું જીવન કેવું છે. એક પડખે આમ સુઈ જાય એ પણ ભૂમાહી પિછલી રહેન મેં કશું સૈનિક આસન કર, ગુરુદેવ પ્રવચનમાં 1/2 સેકન્ડ ઊંઘ હોય એ પણ એક પડખે પડખું ના ફેરવે. કેમ? કારણ જ્યારે સુઈ ગયા ત્યારે પીંછીથી ભૂમિ પરિમાર્જિત કરી છે અને કદાચિત કોઈ જીવડું ત્યાં આવી ગયું અને મરી જાય તો એટલે પડખું પણ ન ફેરવે. વિચાર કરો કેવું જીવન અને એની સામે આપણું કેવું જીવન. એવું છે ભાઈ. તમારે હમણાં જે સુદભાવ અધિકાર પૂરો થયો ને, તો સુદભાવ અધિકારમાં બધું હોય ને, જીવમાં આ નથી, જીવમાં આ નથી, જીવમાં આ નથી. તમારે સમજાય ને 39, 46, 8 ગાથામાં આવ્યું હશે, આ જીવ સ્થાન નથી, માગણા સ્થાન નથી, ઉદય સ્થાન નથી. ગુરુદેવના પ્રવચનમાં ઘણું આ નથી પણ છે તો દારી પર્યાયમાં એક વાત, અને આ એકેન્દ્રિય જીવ નથી, જીવ નથી એ વાત એ સાચી પણ એમાં જીવ અંદર રહેલો છે એ વાત પણ સાચી છે. બંને વાત બેલેન્સ રાખવાની. ખ્યાલ આવે છે ને? કાલે જ અમારે એક ભાઈનો લેટર આવ્યો છે મારા ઉપર કે મુક્ષ સમાજમાં ઘાસમાં ઉભા ઉભા રાત્રિ ભોજન કરે રિસેપ્શનમાં, અને પછી કે આ એક દ્રવ્ય બીજા દ્રવ્ય, ગુરુદેવ કીધું એક દ્રવ્ય બીજા દ્રવ્યને ચૂમતું નથી, સ્પર્શતું નથી, અડતું નથી. બાપુ તેને અધિકાર નથી કહેવાનો. જીઓ આપણે આપણામાં આવી જઈએ ને તો એમાં વધારે જશે. જીઓ પાનું 3 કાઢો, તમારી જોડે છે ને? નથી. એમાં લખ્યું છે કે રાગ છે તે અહિંસા. શરૂઆતની 3 લીટી છે. રાગ છે તે હિંસા, સમજો. રાગ તે શું લખ્યું? હિંસા. પણ વ્યવહારે એને અહિંસા કહેવામાં આવે છે. સમજો ધ્યાનથી. એક દ્રવ્યાનયોગની શૈલી, એક ચરણાનયોગની શૈલી. દ્રવ્યાનયોગની શૈલીમાં તો રાગાદી ભાવ થાય એને જ હિંસા કીધું. હવે ચરણાનયોગની શૈલીમાં, સમજો ધ્યાનથી, ચરણાનયોગની શૈલીમાં જેટલો પાપથી બચ્યો ને એટલે પરિણામ એવા થયા ને એ અહિંસા. અને જેટલા એવા પરિણામ થયા તે હિંસા, એ ચરણાનયોગની શૈલી છે. તમને તમારાથી પ્રવચન સાર પૂરું થઈ ગયું હમણાં વચ્ચે. પ્રવચન સારમાં ચરણાનયોગ ચુલિકા અધિકાર છે. મુનિરાજ 28 મૂળગુણનું પાલન કરે ને એ શુભ ભાવ, એને ત્યાં શુદ્ધો ઉપયોગ કીધો છે. કે એમાં એ પાલનના ભાવમાં એ શુભ ઉપયોગમાં સહેજ પણ દોષ નથી, એ અપેક્ષાને શુદ્ધો ઉપયોગ કીધો છે. તો અહીં પર્યાયમાં રાગ થયો એને હિંસા કીધી, સમજ ધ્યાનથી. પણ વ્યવહારે તેને અહિંસા કહેવામાં આવે. તો હવે વ્યવહાર, આજે ગુરુદેવ વ્યવહાર ક્યારે લાગશે? જેને શુદ્ધ પ્રણતિ પ્રગટ થઈ છે, જેને શુદ્ધ પ્રણતિ પ્રગટ થઈ છે, તો એવી વિતરાગતાનો આરોપ આપ અહિંસા પ્રગટ થઈ હોય એનો આરોપ અહીં આપવામાં આવે શુભ ભાવ ઉપર. પણ જેને પ્રગટી જ ના હોય, 11 એટલે ગુરુદેવે આધાર આપ્યો હોય 60 નંબરની ગાથાનો, એમાં એક હઠપૂર્વક શબ્દ હતો. અજ્ઞાનીના બધા જે શુભ ભાવ છે એ કેવા છે? હઠપૂર્વકના છે. અને જ્ઞાની ધર્માત્મા પ્રયત્નથી જોડાય છતાં પણ સાહજિક છે. અજ્ઞાનીના હઠપૂર્વક એટલે સમયસારના પુણ્યપાપ અધિકારમાં ત્યાં લખ્યું, અજ્ઞાનમાં વ્રતને કરે તપને કરે સગડું વ્રતે બાળને તપ બાળ સંજ્ઞા જાણવું. એને બાળ વ્રતને બાળ સંજ્ઞા, જેમ છોકરાઓને ખબર નથી અને દેખાદેખી કરીને હઠપૂર્વક કરે, એમ આત્માના ભાન વગર બધી ક્રિયા હઠપૂર્વકની કહેવામાં આવે. એટલે એનો અર્થ એમ નહીં, આનો અર્થ આપણામાં કેવો કરે છે. જો આપણામાં દોષ હોય તો કાઢી નાખવા. મોક્ષના પ્રકાશકમાં એક બહુ સરસ વાત કરી છે, અહીં જે દોષોનું વર્ણન કર્યું એ બીજાના દોષો જોઈને પોતે કસાઈ ના થવું. આપણામાં દોષ હોય તે દોષ કાઢી દ્રઢ શ્રદ્ધાની થવું. કારણ ક્યાં લખ્યું? કારણ કે પોતાના પરિણામનું ફળ તો પોતાને લાગે છે. આપણે વાત કરીએ રાત્રિ ભજનની વાત કરીએ, હા પેલા બેન મેં જોયા હતા, સમીરભાઈ પરમદેશ ત્યાં બેઠા હતા, આમ હતા, એટલે બીજાના ઉપર નજર જાય છે. દોષો બીજાના જેવો ને, પોતાનામાં દોષ હોય તો કાઢી નાખવા, ખ્યાલ આવે ને. એના પરિણામ એને બારે, આપણે ગુજરાતીમાં કહેવાય છે ભેંસના શિંગડા ભેંસને બારે, મારા પરિણામનું ફળ મને લાગશે, તમારા પરિણામ તમને લાગશે. તો અહીં રાગ ભાવ ઉત્પન્ન થયો એને હિંસા કીધી, દ્રવ્યાનયોગની શૈલી છે. એ જ ભાવને સમજો શુભ ભાવને અહિંસા પણ કહેવામાં આવે, એ ચરણાનયોગની શૈલી છે. બે વાત. ત્રીજી વાત કે એ શુભ ભાવને વ્યવહારથી પણ અહિંસા કહેવામાં આવે, એટલે શુદ્ધ પ્રણતિનો એના ઉપર આરોપ આપી એને પણ સહચર સાથે સાથે જોઈ એને પણ વ્યવહાર કહેવામાં આવે છે. છે હિંસા છે રાગ, છતાં પણ નિર્મળ પ્રણમને સાથે છે માટેનો આરોપ આપી એને અહિંસા પણ કહેવામાં આવે છે. એક અપેક્ષા. બીજી અપેક્ષા ગુરુદેવ લીધી કે જેટલો અશુભથી બચ્યો ને, જેટલો અશુભથી બચ્યો ને એટલી એને અહિંસા કહેવામાં આવે છે. આ બાજુથી આરોપથી અહિંસા, અને આ બાજુ જેટલો પાપથી બચ્યો, જેટલા પાપથી બચ્યો એટલે બીજા જેને મારી શકે કે બચાય છે એ વાત કરવી જ નથી, એ તો ગુરુદેવે લીધું, ખ્યાલ આવ્યો ને. અધ્યવસાન જે સમયસારમાં લખ્યું, મારો ને મારો જીવને છે બંધ અધ્યવસાનથી, આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચય, ત્યાં હું બીજાને મારી શકું છું બચાવી શકું છું એવો જે અભિપ્રાય, એવી કરતા બુદ્ધિ, એને પાપ કીધું છે. મારવાના પરિણામ જુદા, મારવાની ક્રિયા જુદી અને અભિપ્રાય જુદો, ખ્યાલ આવે છે ને. ભાઈ મોક્ષમાં પ્રકાશક વાંચવું ખાસ, વ્યવહાર ચારિત્રમાં છે ને. અભયજી ક્રિયા પરિણામ અભિપ્રાય, અભયજી લેશે હા. ક્રિયા પરિણામ ને અભિપ્રાય, અભિપ્રાય ઉપર આપણી નજર જ નથી જતી. મોટા ભાગે તો આપણે ક્રિયામાંથી એનું માપ કરીએ છીએ, એના પરિણામ ના. હું આખો દિવસ એ ભાઈને મંદિરમાં જોઉં, પણ મંદિરમાં એના પરિણામ કેવા થાય ભગવાન જાણે ને એ જાણે. અને પરિણામ પાછળ જે અભિપ્રાય, થોડો ઊંધો ના લેતા અર્થમાં. હમણાં હું સોનગઢ, ગઈકાલે પરમદેશ સોનગઢ હતો ને ત્યાંથી અહીંયા આવ્યો, તો કહી દઉં આટલે સુધી આવી ગઈ છે, વાંધો નથી ને, કહી દઉં છું, એમાં કે ખોટું નથી બરાબર. ત્યાં બપોરે આપણે ભક્તિ રાખીએ છીએ, સાંજી શું કે તમારે હા કે કે છે ને એવું, હા બરાબર. ત્યાં ભક્તિ કરીએ, ક્રિયા ભક્તિ ની દેખાય, પરિણામ જે હોય નજરમાં આજે શું આપવાનું છે, આ શેની પ્રભાવના છે, અભિપ્રાય તમારો અલગ દોડે. આપણા હૃદય ઉપર હાથ મૂકીને વિચાર કરવો આપણે કે આપણા પરિણામ કઈ તરફ જઈ રહ્યા છે. અક્ષરભાઈ સાચી વાત ખોટી વાત એ અભિપ્રાય ઉપર નજર જતી નથી. જો 10 વાગે સુધી લેવાનો છે ટાઈમ તો થવા આવી ગયો, હજી તો કશું લીધો જ નથી. એમાં નીચે છે ટીકામાં કે 42મી ગાથામાં જે આગળ પૂરી થઈ ગઈ સુદો અધિકારમાં, એમાં એમ લખ્યું આ બધું માગણા સ્થાન જીવ સ્થાન એ જીવમાં નથી. એ કહ્યું હતું કે જીવમાં એ નથી, અને અહીં પર્યાયમાં એ ભેદ છે એમ જણાવે છે. ત્યાં દ્રવ્ય સ્વભાવમાં નથી એ અપેક્ષા નથી એમ કીધું, પણ અહીં પર્યાયમાં છે એનું જ્ઞાન કરાવે છે. સમજ ધ્યાનથી, એક દ્રવ્ય સ્વભાવ અને એક પર્યાય સ્વભાવ. તો આગળ શુદ્ધ અધિકારમાં જીવમાં ગુણસ્થાન નથી, માગણા સ્થાન નથી, પર્યાય નથી, પાંચ ભેદ ચાર ભાવોને અગોચર છે, એ બધું દ્રવ્ય સ્વભાવની વાત. આમાં નથી, પણ આમાંય નથી કે એમ નથી, પર્યાયમાં તો છે, તો એનું જ્ઞાન કરો. અહીં લખ્યું ને એ કહ્યું કે જીવમાં નથી, એ શ્રદ્ધા અપેક્ષા એ વાત છે, અને અહીંયા પર્યાયમાં ભેદ છે એમ લખ્યું, એમ જાણવું જોઈએ. અને જો એમ જ નહીં જાણે તો પછી તને હિંસા હિંસા કોઈ વિવેક જ નહીં રહે, ખાન પાન કે બીજા ગમે તેનો, જે જીવ જ નથી. સમયસારમાં લખ્યું જેમ રાખને મસળી કાઢે અને કોઈ હિંસા થતી નથી, એમ કીડી મકોડને મસળી કાઢે, કારણ કે એ જીવ નથી. કેમ નહીં, એ જીવ છે, નક્કી કર. એટલા માટે બાલબોધ ભાગ બધા પહેલો જ છે, એમાં જીવ અજીવનો પાઠ છે. એમાં બહુ સરસ વાત કરી છે, પાત્ર નામ તો ભૂલી ગયો છું. એમાં લખી બોલો તમે સમજી ગયા શિક્ષક, તમે સમજી ગયા? કે હા સમજી ગયા સાહેબ. કે હાથી જીવ છે કે અજીવ? પૂછ્યું. આ હાથી જીવ છે કે અજીવ એમ પ્રશ્ન પૂછ્યો. તો પેલા છોકરાએ જવાબ આપ્યો, સાહેબ હાથીનું શરીર તે અજીવ અને એમાં રહેલો જીવ તે જીવ. ખ્યાલ આવે ને, બાલબુદ્ધ ભાગ પહેલા ભાગમાં છે આ. ખરેખર એનથી સ્વાધ્યાય શરૂ કરવો જોઈએ. જ્યાં સુધી તમને પાયાનું જ્ઞાન નહીં હોય ને ત્યાં સુધી મોટા ગ્રંથોનું સ્વાધ્યાય તો કરીશું, પણ એનો ભાવ વાસન નહીં થાય આપણને. એટલા માટે ટોળવાજી પહેલા જ અધિકારમાં લખ્યું કે થોડું ઘણું સંસ્કૃત વ્યાકરણનું પણ જ્ઞાન જોઈએ, ન્યાય ગ્રંથોનું પણ જ્ઞાન જોઈએ, જેનાથી મોટા ગ્રંથોમાં તમારી બુદ્ધિનો પ્રવેશ થાય. નયોનું પણ જ્ઞાન થોડું, એક દેશ નયોનો જ્ઞાતા પણ શ્રોતા જોઈએ, નહીં તો પછી આ બસ એક કલાક સીડી સાંભળી હતી, ગેર જેને સાંભળી ફેરથી એને રિપીટ કરી, આજે શું કીધું ગેર ચર્ચા કરી, એ તો કરવી નથી, કઈ રીતે મેળ પડે? કોઈનો પ્રશ્ન નથી થતા આપણને, આપણે બધા અકલંક નિકલંક જેવા છીએ. આપણે તો એક વખતમાં કઈ એને ખબર પડી જાય આપણને. જુઓ 4 નંબરના પાના ઉપર, પણ હે કહ્યા પછી આમ જાવું કે આમ જાવું? બહુ સરસ પ્રશ્ન છે. આ બધાને હે રાગાદી ભાવ હે છે, અરે કેવળ જ્ઞાનની પર્યાય પણ હે છે, આ શરીર પણ હે છે, તો આ બધા પછી આમ જાવું કે આમ જાવું? બોલો અક્ષયભાઈ ક્યાં જવું આપણે હવે? હા બોલો સમીરભાઈ, આમ જવું કે આમ જવું? આ તો બધું હે છે. હા ગુરુદેવ બહુ સરસ લખ્યું, વ્યવહારે જાણવું, વ્યવહારે જાણવું એટલે એનું જ્ઞાન કરવું કે આ બધી પણ સ્થિતિ છે, પર્યાયમાં આવી પરિસ્થિતિ છે. સ્વાનુભૂતિ દર્શનનો 653 નંબરનો લગભગ છે, 53 હોય કે 52 હોય પ્રશ્ન, 655માં છેલ્લેથી બીજો કે 3જા નંબરનો પ્રશ્ન છે. એમાં બહુ સરસ વાત લખી છે. શ્રીમદજીનો પ્રશ્ન પૂછ્યો કે સકળ જગતમાં અધમો અધિમ હું, એના પર બેસી બેને જવાબ આપ્યો છે કે પોતાનો રાય જેટલો દોષ હોય ને એને પાડ જેટલો ગણીને વિચારવું, જ્ઞાન કરવું. કેમ? કારણ કે દોષ નાશ કરવાનો તારો ઉદ્યમ પ્રયત્ન થશે, અને બીજાનો આટલો ગુણ હોય ને એને પાડ જેવો ગણવો, કારણ કે ગ્રહણ કરવાનું તારું મન થશે. એટલે જ્ઞાન તો કરવું, ભલે હે છે પણ વ્યવહારે જાણવું એમ આવે છે કે નહીં? હે જાણે ત્યારે હે થાય કે જાણે વિના હે થાય? અમારે કોઈ પ્રશ્ન છે તો ત્યાં દેવલાલીમાં ઉજ્વલા બેનની શિબિર ચાલતી હતી આની પંચપરાવર્તિની. એક ભાઈ મળ્યા અધ્યાત્મના બહુ પોતાની જાતને ઊંચા માનનાર, કે રજની ભાઈ હવે પંચ આત્મા પરિવર્તન કરતો જ નથી, પણ જાણવાની શું જરૂર છે? મેં તો બહુ સારી વાત, તમે ક્યાં ઉભડે કે જમવા? મેં તો ઉભા રહો, આત્મા જમતા જમવા કેમ જાઓ છો? ખ્યાલ આવ્યો કે નથી આવતો? ભાઈ આપણામાં આવા દોષ કાઢી નાખવા. જો હે જાણે ત્યારે હે થાય કે જાણ્યા વિના હે થાય. આ રાગા દીવા હે છે તો હે કઈ રીતે, શા માટે હે, સામે ઉપાદે શું? અને ખરેખર ઉપાદે નહીં, આત્માને ઉપાદે કર્યો ને તો ઓટોમેટિક બધું હે થઈ જાય, હે કરવું ના પડે. સમયસારની 34મી ગાથામાં કીધું જ્ઞાન પ્રત્યાખ્યાન છે. જ્યાં જ્ઞાન જ્ઞાનમાં લીન થયું તો રાગ ઉત્પન્ન થયો જ નહીં, તો રાગનો ત્યાગ કર્યો એમ નામ માત્ર કહેવામાં આવે છે. આ શરીરનો ત્યાગ નહીં, બધું વ્યવહારથી ઉપચારના ઉપચાર કથન છે એ બધા. આ મેં છોડ્યું, હું રાત્રિ ભોજન કરતો નથી, એવા ભાવ હોય અલગ વસ્તુ છે. પણ એ ભાવથી તું પોતાને મોટો માની લે અથવા એનો કરતા થઈ જાય તો પણ તું ભૂલેલો છો. જો આ પર્યાયમાં હે છે એમ જાણે તેનું લક્ષ કેમ છોડે? ખબર પડ્યા વગર કે ભાઈ આ સાપનો કણો, એમ જાણે સાપને છોડે કઈ રીતે? કણા ઉપરથી યાદ આવ્યું, અક્ષયભી બનેલી ઘટના કહું છું. હમણાં જ, હજી મહિનો નહીં થયો પૂરો, અમદાવાદની બાજુમાં એક ગામ છે, ત્યાં શાકભાજી લઈને આવ્યા બેન ઘેર. તો કોથમી આવે ને, શું કે તમે લીલા ધાણા, એ પણ લાયા હશે અને ફ્રીજમાં મૂકી દીધા. હવે એ દાણાના ભેગું સાપનો કણો હતો, બરાબર. હવે ફ્રીઝમાં મૂકી દીધો, એ સાપનો કણો ત્યાંથી ઉપરની જાળી મૂક્યા તો એથી પડ્યો નીચે દૂધની તપેલીમાં પડ્યો. આ બનેલી સત્ય ઘટના કહું છું, પેપરમાં આવેલી. હવે એ દૂધ સવારે છોકરા બે ઉભા થયા, બંનેના છોકરા 8-10-12 વર્ષના છોકરા હશે, બે છોકરા. તો એ બંનેને ઠંડુ દૂધ પીવાની આદત, સીધું બે ગ્લાસ દૂધ કાઢ્યું, સાકર નાખી દૂધ પીવડાવીને સ્કૂલમાં મોકલ્યા. પછી એ બેને એમાં થોડું દૂધ કાઢીને ચા બનાવી ચા પી દઈ, ત્યારબાદ બાકીનું દૂધ કાઢીને ગરમ કર્યા. આમ આગા ગયા ગરમ કરીને, બીજું પાણી ગળ જે કરવા ગયા, તો ઉપર પેલો ગરમ થયું ને દૂધ, તો સાપનો કણો ઉપર આવ્યો, બરાબર. તો એમની વાઇફને ખબર, આ તો સાપનો કણો, એમના હસબન્ડને બોલાયા કે ભાઈ આ સાપનો કણો છે, આમાં કે દૂધ પીધું કે આ છોકરાને પીવડાયું. અને મેં પણ ચા પીધી કે તું ડોક્ટરને ત્યાં જા ફાટ, હું છોકરાને ડોક્ટરને લઈને ત્યાં જાઉં છું. એ ભાઈ પોતાનો સ્કૂટર કે કંઈ લઈ અને ત્યાં ક્યાં ગયા, સ્કૂલમાં એ છોકરાઓ જોડે. રસ્તામાં એ ભાઈને એક્સિડન્ટ થયો, એ ભાઈ ત્યાં રોડ ઉપર ઓફ થઈ ગયા, બરાબર. ત્યાં પેલા બે છોકરા મરી ગયા સ્કૂલમાં, અને આ બાજુ ઘેર પેલા બેન મરી ગયા. વિચાર કરો કેટલી બારમાં સંશોધન સાવધાની શોધની જરૂર છે શાકભાજીમાં. આ તો સાપનો કણો આવ્યો, સમજો ધ્યાનથી, સાપનો કણો આવ્યો અને પેલા મરી ગયા એટલે ખબર પડી કે સાપનો કણો. પણ આપણે કેટલાય સૂક્ષ્મ જીવો અંદર શાકભાજીમાં અંદર ચોંટેલા હોય અને આપણે ખાઈ ગયા અને આપણને ખબર નથી. બને કે ના બને, તમને ખબર છે. હમણાં જ અમારી હિંમતનગરમાં વાત થઈ, એ દિવસે અમારે હિંમતનગર બધાએ નિયમ કર્યો, અક્ષયભાઈ કોઈ દિવસ જાહેરમાં ઊંધિયું અથવા તુવેરની વસ્તુ નહીં ખાવાની, તુવેરના દાણાવાળી વસ્તુ. કેમ? આ તો મેં જોયું પછી મેં ત્યાં કીધું પ્રવચનમાં. હવે આપણે ઘરમાં 5 માણસની તુવેરની પ્લીઝ તમે સિંગ લાવો, એમાં ઈયળો નીકળે ખરી? અરે નીકળે, અરે બોલો નીકળે, નીકળે. અચ્છા 5 જણની તુવેરનું શાક તમારે બનાવવું હોય તો એને સુધારતા કેટલો ટાઈમ થાય? અરે કેટલો, 20-એક મિનિટ થાય લગભગ, 15-18 કલાક થાય. હવે જ્યાં 2000 માણસ રસોડું હોય એ કઈ રીતે ફૂલે? તો શું કરે ખબર તમને? શું કરે છે, એક તપેલું મોટું લે, એમાં પાણી ઉકાળે અને બધી તીવરો એક સાથે અંદર નાખી દે, અને થોડી બફાઈ જાય એટલે બહાર કાઢીને એના ઉપર વેલણ ફેરવે એટલે દાણા અલગ નીકળી જાય અને પેલા ઉપરના ફોતરા અલગ થઈ જાય. તુવેરની સિંગમાં નિયમથી 3 સિંગમાં 1 ઈયળ તો ઓય હોય ને ઓય છે. એ તમારી 2000 માણસમાં ઓછામાં ઓછી 50,000 ઈયળો અંદર બફાઈ જાય. એનું જ્ઞાન તો, અરે બોલો, એનું જ્ઞાન તો અવશ્ય કરવું અને બને એટલી હિંસાથી બચવું. પછી એ હિંસાથી બચીને તને શુભાવા યોગથી ત્યાં શ્રદ્ધાન રાખ કે આ ભાવ હું બચી શકતો તો નથી. નંબર 1, બચાવવાના ભાવ આવે એ ટાઈપની ક્રિયા પણ હોય પણ યોગથી શ્રદ્ધાને એવું હોય કે હું બચી શકતો નથી. અને નંબર બે જે બચાવવાના ભાવ છે એ પણ શુભ ભાવ છે, એ પણ ધર્મ નથી. ધર્મ તો આત્મા આશ્રય જે નિર્મળપણે પ્રગટ થાય એ ધર્મ છે, એવું સદ્ધાંત જોડે ચાલવું જોઈએ.